ગતિના દુઃખનું વર્ણન આમાં કરે છે. કોઈને પ્રશ્ન પણ એમ થઈ શકે, આવું બધું કોણે જોયું છે? એક્સપિરિયન્સ તો હજી આપણે જોઈએ છે, મનુષ્ય તો જોઈએ છે. સ્વર્ગ નરક છે એવું બધું ક્યાંથી ખબર પડી? કોણે જોયું છે? ખરેખર આપણે વિચારીએ, આપણે જેટલું જોયું એટલું જ માનીએ છીએ, નથી જોયું એવું પણ કેટલું બધું માનીએ છીએ, ઘણું બધું માનીએ છીએ. આપણા કોઈ દી બાપ દાદા કેટલા પેઢી સુધી આપણે જોયા હશે, અને છતાં એને આપણે માનીએ છીએ કે નહોતા, હતા કે નહીં? બધું જ આંખેથી દેખાય એવું જરૂરી નથી, ન્યાયથી પણ નક્કી થઈ શકે છે. એ કોઈ આંધળો માણસ હોય, એ એમ કહે છે મને કલર દેખાતો નથી, રંગ દેખાતો નથી, તો એને નથી દેખાતો એટલે રંગ નથી એમ થોડી હોય. એમાં વાંક કોનો છે? પોતાના જ્ઞાનનો વાંક. એમ નરક આદિ નથી આપણને દેખાતા નથી એટલે નથી કે આપણું જ્ઞાન ઓછું છે એટલે નથી દેખાતું. આપણું જ્ઞાનનો વાંક છે કે આપણું જ્ઞાન એટલું ઓછું છે કે આપણે તેને સ્વીકારી શકતા નથી, એટલું જ્ઞાન. છતાં ન્યાયથી તો નક્કી થાય છે. આજે એક હીરો છે આપણી પાસે, ડાયમંડ મર્ચન્ટને આપીએ છીએ આપણે, એની વેલ્યુ એટલી કહે છે 1,00,000 રૂપિયા છે. હવે આપણે કહીએ, માનીએ છીએ કે નથી માનતા, એમાં કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે 1,00,000 નથી તો કાં બે રીત હોવી જોઈએ, બે રીત હોવી જોઈએ. તારે એ વ્યક્તિને કાં તો ડાયમંડ મર્ચન્ટ ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ, અથવા એણે પોતે ડાયમંડને પરખવાનું જ્ઞાન મેળવવું જોઈએ. બે વાત હોવી જોઈએ. જો પોતે એને શીખી જાય ડાયમંડ કેવો હોય તો પોતે વેલ્યુ એની કાઢી શકે, અથવા એણે એ વેપારી ઉપર એને ટ્રસ્ટ રાખવો પડે, ફેઇથ રાખવો પડે. એમ નરક છે કે નહીં એમાં બે વાત હોવી જોઈએ. કાં તો આપણને જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ હોય, અથવા વિશ્વાસ નથી તો તું તારે અવધિ જ્ઞાન મેળવી લો, તને કોણ ના પાડે છે? જ્ઞાન મેળવવું નથી અને વિશ્વાસ રાખવો નથી અને કે નથી, તો એનો તો કોઈ પછી જવાબ શું હોઈ શકે? એનો બીજો શું ઉપાય હોય? બે ઓપ્શનલ છે. કાં તો ટ્રસ્ટ રાખ, અને ટ્રસ્ટ નથી રાખવું તો તારે એવું જ્ઞાન મેળવ. બ્લડ આપણે ટેસ્ટ માટે આપ્યું, વ્હાઈટ બ્લડ સેલ આટલા છે, રેડ બ્લડ સેલ એટલા છે, આપણે શું કરીએ છીએ? બિલીવ કરીએ છીએ કે નથી ભાઈ? અને એમાં આપણે સામે આર્ગ્યુમેન્ટ કરીએ તો તું એ પહેલાં જોતા શીખી જાય. એનું ટેસ્ટિંગની જે હોય મેથડ એ તું શીખી જા. મેથડ ન શીખ અને ફેઇથ પણ ન રાખ તો બે વાતો સાથે ચાલે ને. એમ અહીંયા નરક આદિ છે કે નહીં, સ્વર્ગ આદિ છે કે નહીં, આપણે ચાર ગતિમાં રેખડા. એવું જો હો તો તું પહેલાં તારું જ્ઞાન વૃદ્ધિ કર, તને અવધિ જ્ઞાન થાય, અથવા જ્ઞાન એ નથી થતું તો ત્યાં સુધી વિશ્વાસ રાખ, બાકી એ સિવાય. અને નરક એટલે શું? આપણે કોઈ જેલ જોઈ છે પણ નથી ને, તો નથી જોઈ એટલે નથી ને, બહારથી પણ અંદર તો કાંઈ ખબર નથી ને કેવું હોય શું છે. તો બહારથી જો એટલે આપણે એવું નક્કી કરવું છે કે જોઈને તો નરકે જઈને જોઈને નક્કી કરવું છે, જોઈને ત્યાં જઈને નક્કી કરવું છે. આ ઝેર ખાવાથી માણસ મરી જાય છે મને કહો, આપણે કેવી રીતે નક્કી કર્યું છે? આપણે પોતે અનુભવ કર્યો છે તો કેમ ખબર પડી? બીજાએ કીધું, એક માની લીધું, આપણે કોઈ દી ટેસ્ટ કર્યું છે? બીજા એ વાત તો શું, ઝેર ખાવાથી માણસ મરી જાય, હું ટેસ્ટ કરીને કરવું છે, પ્રેક્ટિકલ કરીને કરવું છે? તો એટલો તો એને એક વિશ્વાસ હોવો જોઈએ કે ઝેર ખાવાથી મરી જાય. આપણી પાસે કાંઈ અનુભવ નથી, વિશ્વાસથી માનીએ છીએ કે નહીં? કોઈએ કીધું અને કોઈએ કીધું એના ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, એમ અહીંયા પણ જ્ઞાનીની વાણી ઉપર તને વિશ્વાસ મૂકવો જોઈએ. અથવા તો તું તારું જ્ઞાન એટલી વૃદ્ધિ કર, તારા જ્ઞાન અવધિ જ્ઞાન સુધી પહોંચે, નરક સુધી જણા એવું પહોંચે ત્યાં અવધિ જ્ઞાન પ્રગટ. બાકી નથી, મને નથી ખબર, મને નથી દેખાતું એટલે નથી, એ કોઈ લોજિક નથી. ભલે પોતાના અભિપ્રાયમાં માને તો ભલે માને. નરક એટલે શું? આપણે વાત કરી હતી પાપને ભોગવવાનું એક સ્થાન. જેલ એટલે શું? ગુનો કર્યો હોય તેનું પનિશમેન્ટ ભોગવવાનું એક સ્થાન. એમ અહીંયા પાપ જે કરીએ છીએ, કારણ કે જેટલું પાપ કરીએ એટલું પનિશમેન્ટ અહીંયા મળે એવી તો કોઈ અહીંયા પ્રોવિઝન છે નહીં, એવી કોઈ સિસ્ટમ નથી કે જેટલું પાપ કરીએ તેટલું સામે પનિશમેન્ટ મળે એવું તો અહીંયા કોઈ છે નહીં. તો એ પાપનું ફળ ભોગવવાનું સ્થાન તેને નરક કહેવામાં આવે છે. કોઈ પણ એક સીડ હોય છે, સીડમાં શું દેખાય છે આપણને? ઝાડ દેખાય છે સીડમાં? તો સીડ એમાંથી ઝાડ નહીં ઉગે ને? તો પછી કેમ દેખાતું નથી ને પાછો ઉગે? બે વાત કેમ કહો છો? દેખાય એટલું માનવું આપણે, વધારે ન માનવું. સીડમાં ઝાડ દેખાય છે અત્યારે, અને છતાં શું વિશ્વાસ છે એમાંથી કેટલા ઝાડ થશે? કેટલા ઝાડ થશે? આનંદ થશે, એના મલ્ટીપ્લાય વર્તમાન એક થશે. પાછા એના સીડ, સીડમાંથી પાછા વિચાર કરો. એકેય ઝાડ દેખાતા નથી એકેય, અને છતાં આપણને કેટલો વિશ્વાસ છે એમાંથી કેટલા ઝાડ ઉગશે? એક નહીં પણ અનંત. ખેડૂત છે, ફાર્મર, બી વાવે છે, સીડ વાવે છે, પછી શું કરે? એના ઉપર રેતી નાખી દે કે ઓપનમાં રાખે? માટીનું ફર્ટિલાઈઝર ને બધું નાખી દે ને. એને ડર નહીં લાગતો હોય બીજે દિવસે, સારું મારું બી ક્યાંક વહી ગયું હશે, તો ઝાડે ન મળ્યું ને બી એ વહી ગયું, એમ દરરોજ ડિગ આઉટ કરીને જોતો હશે ને? કેમ દેખાતું તો નથી, બી તો વાવી તો દીધું, હું નોઝ એ ક્યાંક વહી ગયું હશે, ક્યાંક થઈ ગયું હશે. શું કરે છે એ ખ્યાલ છે કે ઈનું ઈ સીડ 10 દિવસ પછી એમાંથી મને પ્લાન્ટની શરૂઆત થશે. એમ જગતમાં બધું દેખાય એટલું જ માનવું, ઇટ્સ નોટ અ રાઈટ વે. સાચું એવું સમજવાની એ જિજ્ઞાસા નથી. આપણું જ્ઞાન એટલું ઓછું છે કે જેવું છે તેવું આપણને દેખાતું નથી. આપણને નથી દેખાતું, જ્ઞાન નથી એમ નથી. એમાં ડ્રોબેક કોનો છે? આપણા જ્ઞાનનો. આપણું જ્ઞાન એટલું વીક છે, એટલું ઓછું છે કે જેટલું જગતમાં છે તેટલું આપણે જોઈ શકતા નથી. મને નથી દેખાતું એટલે નથી એમ નહીં, મારું જ્ઞાન ઓછું છે એટલે મને દેખાતું નથી. એટલે નરક સ્વર્ગ આદિ બધું છે, મોક્ષ પણ છે. પોતાને ન દેખાય એટલે નથી એ માનવું કોઈ યોગ્ય વાત નથી. તો આપણને તિર્યંચ અને નરક ગતિના દુઃખનું વર્ણન કર્યું. હવે 13મી ગાથામાં મનુષ્ય ગતિમાં ગર્ભનિવાસ અને પ્રસવકાળના દુઃખો. મનુષ્યના દુઃખો તો સામાન્યપણે આપણે જોતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ, છતાં અહીંયા વર્ણન કરે છે. જનની ઉદર વસ્યો નવ માસ, અંગ સંકુચતે પાઈ ત્રાસ, નિકસત જે દુખ પાયે ઘોર, તિનકો કહતન આવે ઓર. શું કહે છે? આ મનુષ્ય પર્યાયમાં પણ એણે ઓછા દુઃખ ભોગવા નથી. તિર્યંચને નરકમાં તો પાપના ઉદયને કારણે તો દુઃખ ઘણા ભોગવા જ છે, આ મનુષ્ય પર્યાય પામીને પણ ઘણા ઘણા દુઃખો આ જીવે ભોગવા છે. ઘણી આપણે જોઈ વર્તમાનમાં જોઈ શકીએ છીએ કે નાના નાના બાળક જન્મતા હોય છે, મા બાપ વહેલા મરી જાય, અનાથ ઓર્ફન તરીકે રહીને મોટા થાય, કેવી તકલીફો હોય છે. ગરીબ, જેને થર્ડ વર્લ્ડ કહીએ ને કન્ટ્રી, થર્ડ વર્લ્ડ કન્ટ્રીના વિચાર કરીએ તો અહીંયા બધું હવે ટીવીમાં જોઈને તો એટલું નક્કી થાય છે ને કે આ મનુષ્ય પર્યાયમાં પણ કોઈ ઓછા દુઃખ નથી. સોમાલિયા આદિમાં એમાં ફેમાઇન થાય છે, નાના નાના બાળકોને પણ પૂરું નરિશમેન્ટ ખોરાક પણ મળતો હોતો નથી. પ્રત્યક્ષ એવા દુઃખ તો જોઈએ છે. પહેલાં તો લડાઈ ક્યાં થતી હતી? રણભૂમિમાં થતી, ને હવે તો ગામે ગામ શહેરોમાં લડાઈ થાય, બોમ્બાર્ડિંગ એકબીજા કરે, જોઈએ છે ને બધું. કેવું આ દુઃખની તીવ્ર કોઈ વિચાર કર્યો છે? રેખતા હોય મકાનને બાજુમાં બોમ્બ પડે, સાયરન વાગે ને ભાગવું પડે, કેવી આ દશા છે? આ મનુષ્ય પર્યાયમાં પણ એને એવા દુઃખ ભોગવા છે કે જેનો કહેતા પણ અંત આવતો નથી. આ તો એક સામાન્ય આપણે કહીએ, બાકી ખાવા પીવાથી માંડી રોગથી માંડીને અનેક પ્રકારના દુઃખ હોય છે. આમ હોય ભાઈને કાંઈ દેખાતું ન હોય, બે ચાર દિવસ પછી કે ભાઈ કેન્સર ડિટેક્ટ થયું છે, આ રોગ ડિટેક્ટ થયો છે. બહારમું ફિઝિકલી તો એકદમ સ્ટ્રોંગ દેખાતા હોય, પણ અંદરમાં કેવા રોગ ફાટી નીકળે છે કોઈ ખ્યાલ આવતો નથી. ડૉક્ટરે કાર્ડિયોગ્રામ કાઢ્યો હોય, નોર્મલ આવ્યો હોય, નેક્સ્ટ મોમેન્ટ એટેક આવશે કે નહીં કોઈ ફોરકાસ્ટ કરી શકે? હજી ઉતરતા હોય ને ત્યાં ગમે તે દશા થઈ શકે છે. આવી અનિશ્ચિતતાથી આખો સંસાર ભરેલો છે, એટલા માટે 12 ભાવના હોય છે. 12
ભાવમાં
પણ છતાં આ જીવને કેમ કઈ ખ્યાલ નથી આવતો, એનું શું વિચાર કરે છે પોતે? એ તો એને થયું ને, મને નથી થયું. હંમેશા શું એ વિચાર કરે છે? મોહને કારણે એને એવો વિચાર નથી આવતો કે આવી વસ્તુ મારા ઉપર પણ એક વાર બની શકે છે. પાછી એમ વિચારે, ક્યારેક થાય છે ને, પણ ક્યારેક માં તારો નંબર નહીં લાગે એને કોને કીધું? ખરેખર ઘણી વાર વિચાર, અને આ તો એક પ્રત્યક્ષ દાખલો બનેલો, ગુરદેસી કહેતા બે મિત્રો બેઠા, જસ્ટ યંગ, એકદમ ફિઝિકલી સ્ટ્રોંગ, નોર્મલ કોઈ નહીં, વાત કરતા હતા. એમાં એક ફ્રેન્ડ ખાલી પાણી લેવા કે આમ ઊભો થયો, બીજાનું ખાલી મોઢું ફેરું, ફૂ હવા જે નીકળે દેડ, આમ જસ્ટ વાત કરતા. કોઈ જેને કે ને નખમાં પણ રોગ ન હોય એવી આયુષ ક્યારે પૂરું થશે તેનો ભરોસો નથી. અનિત્ય છે સંસાર, ક્યારે આયુષ પૂરું થાય છે તેનો ભરોસો હોતો નથી. સમ્રાટ મહાબલ સેનાની ઉસ ક્ષણ કો ટાલ સકેગા ક્યા, અસરણ મૃત કાયા મે હર્ષિત નિજ જીવન ડાલ સકેગા ક્યા. મોટો સમ્રાટ હોય, બળવાન હોય, પહેલવાન હોય, ઈ શું ઈ સમયને, ઈ સમય એટલે ઉસ ક્ષણ, મરણની ક્ષણને કોઈ ટાળી શકશે? કોઈ બચાવી શકશે એમાંથી? કોઈને પણ વહેલું કે મોડું આયુષ પૂરું તો થવાનું છે. અસરણ મૃત કાયા મે હર્ષિત નિજ જીવન ડાલ શકેગા ક્યા. બહુ કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ હોય, આયુષ પૂરું થયું તો આયુષ ટ્રાન્સફર કરી શકીએ કે ને આપણે? થોડું ઘણું પણ નહીં, એનો આયુષ એ લઈને આવે, આપણું આપણું લઈને. ઘણી આશા હોય, ઘણી હોય તો પણ આયુષ એક સમય પણ વધારી શકતા નથી ને એક સમય પણ ઘટાડી શકતા. આવું ક્ષણિક, ક્ષણભંગુર આ મનુષ્ય જીવન મળ્યું છે તો શું કરવું? ઘણા તો જો એક જ વાત છે કે મનુષ્ય જીવન કેવું છે, ક્ષણિક છે, નાશવાન છે, થોડા કાળને માટે. એ વાતને લક્ષમાં લઈને જ્ઞાની શું કરે છે? વૈરાગ્ય કરે છે કે ત્વરાથી મારા આત્માનું હિત કેમ થાય, કલ્યાણ કેમ થાય તે મારે જલ્દી કાર્ય કરવું. જ્ઞાનીને એવી ભાવના જાગે છે. અને બીજાને જેને ભોગનો પ્રેમ હોય એ શું કે, અરે યાર મજા કરી લો, બે ચાર દિવસ જ કરીશ ને. જો એક જ સ્ટેટમેન્ટમાંથી જેને એનો રસ છે એ શું વિચાર કરે છે? થોડા દી કરવું છે તો કરી, એને એમ થતું નથી આ થોડા દીના પાપનું ફળ મને કેવું મળવાનું છે એનો વિચાર એને આવતો નથી. તો આવું મનુષ્યના દુઃખ તેનું આમાં વર્ણન આપણે હવે લઈએ. મનુષ્ય ગતિમાં પણ શા માટે? બીજી ગતિમાં તો દુઃખ છે જ, આ મનુષ્ય ગતિમાં પણ. આ જીવ ક્યાં જીવની વાત છે? હવે તો પોતે યાદ આવશે ને કે મનુષ્ય ગતિમાં પણ આ જીવ 9 મહિના સુધી માતાના પેટમાં રહ્યો ત્યારે તે ઠેકાણે શરીર સંકોચીને રહેવાથી દુઃખ પામ્યો. ત્યાં તો શું હોય છે, માતાના નાની જગ્યામાં સંકોચાઈને રહેવા જેવું હોય છે, ત્યાં ખાવા પીવાનું, શ્વાસ લેવાનું બધું કેવું હોય છે. તો એવી જગ્યા શરૂઆતથી મનુષ્ય પર્યાય ધારણ કરે ને એને દુઃખની શરૂઆત થઈ ગઈ છે કે ત્યાં પણ સંકોચીને રહેવાથી દુઃખ પામે છે. નીકળતી વખતે જે ભયંકર દુઃખ પામ્યો તે દુઃખોને કહેતા અંત આવી શકતો નથી. જન્મ વખતે ઘણીવાર પીડા હોય છે, બાળક કાં મરી જાય કાં તો માતા મરી જાય, કેટલા પ્રકારના કોમ્પ્લિકેશન બધા ઉત્પન્ન થતા હોય છે. જન્મની શરૂઆત આ મનુષ્ય ગતિમાં આવ્યો ત્યારથી પણ એને આવા દુઃખો સહન કરવા શરૂ થઈ ગયા છે. આત્માનું ભાન નથી કર્યું, સંયોગોનો પ્રેમ છે, શરીરનો પ્રેમ છે, તો શરીર તારો કોઈ દી પીછો નહીં છોડે. શા માટે શરીર વારંવાર મેળા કરે છે? આ સંયોગ શા માટે વારંવાર મેળા કરે છે? કારણ કે શરીરનો પ્રેમ છે. તો જેનો પ્રેમ હોય એનો સંગ કોઈ દી છોડે નહીં. ઓલા કૂતરા આદિને પણ દરરોજ ખાવાનું નાખે તો શું થાય છે? દરરોજ આવે છે. એમાં સંયોગને બહુ પ્રેમથી રાખ્યા છે ને, તો સંયોગ તને કોઈ દી છૂટશે નહીં, બીજા ભાવમાં ને બધે તને ઈ રહ્યા કરશે. આત્માનો જો પ્રેમ રહેશે તો આત્મા સાથે રહેશે, સંયોગનો પ્રેમ છે તો સંયોગ ચાર ગતિમાં રખડવાનું તને સાથે રહેશે. તો મનુષ્ય ગતિમાં કે જન્મ લે છે, ગર્ભમાં માતાના ગર્ભમાં આવે ત્યાંથી તેને આવા દુઃખના કાર્યો શરૂ થઈ જાય છે. ભાવાર્થ, મનુષ્ય ગતિમાં પણ આ જીવ 9 મહિના સુધી તો માતાના પેટમાં જ રહ્યો, ત્યાં પણ શરીર સંકોચીને રહેવાનું હોવાથી ઘણું દુઃખ પામ્યો. અહીંયા ક્યાંક ટ્રેનમાં ને બસમાં બહુ ભીડ થાય, જો કે અહીંયા બહુ ન હોય, મુંબઈમાં ને એમાં કદાચ જોયું હશે ટ્રેનનો રસ પીક અવસમાં કેવો હોય છે. અહીંયા સેજ ભીડ થાય, ધક્કો લાગે તો થાય છે, પણ ભાઈ આવી દશામાં 9 મહિના સુધી તું કેવી રીતે રહ્યો હોઈશ એનો કોઈ દી વિચાર કર્યો છે? શરીર સંકોચીને રહેવાનું હોવાથી ઘણું દુઃખ પામ્યો, જેનું વર્ણન પણ થઈ શકતું નથી. કોઈ કોઈ વખતે માતાના પેટમાંથી નીકળતી વખતે, જન્મ વખતે માતાનું અથવા પુત્રનું અથવા બંનેનું મરણ પણ થઈ જાય છે. એ પીડા હોય છે. એવી પીડામાં ને પીડામાં એક વિચાર કરીએ કે એનો મનુષ્ય ભાવ મળ્યો, પણ એવી જ નાની વયમાં આયુષ પૂરું થાય એનું શું સાર્થક પણ. આપણે પૂજ્ય બેનસીનો પત્ર વાંચ્યો, તેમાં લખ્યું હતું ને કે મનુષ્ય પણ મળે એટલા પૂન તો કર્યા, પણ એમાં આરાધનાનો ટાઈમ મળે, અવસર મળે એવા પૂન કર્યા નહીં તો અલ્પ વયમાં આયુષ પૂરું થાય તો ચાલો. એ ભાવ મળવા ન મળવા બરાબર જેવો થઈ જાય છે. તો આપણા તો એટલા ઉત્કૃષ્ટ પૂન છે કે ખાલી મનુષ્યપણું મેળવ્યું એટલું નથી, લાંબુ આયુષ પણ છે. મનુષ્યપણું મેળવ્યું હોત પણ આંખ ન મળ્યા હોત, કાન ન મળ્યા હોત, ઘણા હોય છે ને બેરા મૂંગા આંધળા, એનો વિચાર કરો દશાનો, એ શું આંખ વહી ગઈ હોય, આંધળા થઈ ગયા, શાસ્ત્ર શું વાંચી શકત. કાને બેરા હોત તો જીનવાણી ગુરદેશીની વાણીનું શું શ્રવણ કરે. તો મનુષ્યપણું મેળવ્યું છે, લાંબુ આયુષ્ય મેળવ્યું છે, જૈન કુળમાં જન્મ છે, 5 ઇન્દ્રિયો સલામત છે, બરોબર કામ કરે છે, તો ત્યાં સુધીમાં જેટલું બને એટલું ત્વરાથી એને કાર્ય કરી લેવા જેવું છે. આયુષનો ભરોસો નથી અને આ સંયોગ બરોબર રહેશે કે નહીં એનો પણ ભરોસો નથી. કઈ ગેરંટી છે? આઈસાઈટનું પાવર ઘણી વાર થાય છે કે નહીં, બ્લાઇન્ડનેસ થઈ જાય છે, તો શેના ભરોસે? આયુષનો પણ ભરોસો નથી અને અનુકૂળ સંયોગ રહેશે એનો પણ ભરોસો નથી. તો વારંવાર અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના એનો વિચાર કરીને જેટલું બને તેટલું જીવનમાં વૈરાગ્ય એને હોવું જોઈએ. પાપમાં ને પાપમાં જીવન ગયું તો આ જે કાંઈ મળેલો અવસરથી પણ ચાલ્યો જશે. ફરીથી સમુદ્રની અંદર આપણું એક ટાંચણી, એનો ટાંચણી શું કે પિન ટાંચણી પિન સમુદ્રની અંદર પડી ગઈ, હવે કેદી પાછી મળે આપણને? કેવું ડિફિકલ્ટ છે, ટાંચણી જેવી નાની વસ્તુ સમુદ્રમાં ક્યાંક પડી જાય, હવે ક્યારે શોધી ક્યારે જડે? એમ આ મનુષ્ય ભાવ એકવાર હાથમાંથી ગયો, પૂરો થયો, ફરીથી વારંવાર મળે એવો નથી. આત્માની આરાધના માટેનો આવો સુંદર અવસર ફરી ફરીને મળે એવો નથી. તો આવો મનુષ્ય ભાવ પામીને બહારના પાપમાં સંયોગમાંથી છૂટીને જેને અવસર મળ્યો છે એને વાત, જેને નથી જ મળ્યો બીજા પાપમાં એટલે એને તો આપણે શું કરવું જોઈએ? ઉલટાની દયા ખાવા જેવું છે કે એને તો કોઈ ચાન્સ જ નથી. આ તો ચાન્સ આપણને મળ્યો છે અને છતાં ગુમાવીએ છીએ, એ મહાખેદની વાત. બીજા જે અન્ય ધર્મમાં ને અન્યમાં છે, જે સાચા દેવગુરુ શાસ્ત્રના યોગમાં પણ આવ્યા નથી, એની તો દયા ખાવા જોઈએ કે આટલા પૂન કરીને પણ હવે આત્માના આરાધનાથી, આત્મતત્વની પ્રાપ્તિથી વંચિત રહેશે. આ તો કે અમૃતનો પ્યાલો હોઠ સુધી આવ્યો હોય ને અમૃત ઢોળાઈ જાય ને પીવે નહીં તો એનો દુર્ભાગ્ય શું કહેવું. તો જેટલું બને તેટલું જીવનમાં મારે આત્મા સાધવો છે. શ્રીમદજીનું એક વાક્ય છે કે જેની જિંદગીનો ધ્રુવ કાંટો આત્મ શાંતિ છે. ધ્રુવ કાંટો એનો ધ્રુવ એ પેલું હોય છે ને ધ્રુવ નો તારો હોય છે અને પેલા જે બોક્સ હોય છે ને એની નીડલ કઈ તરફ રહે? નોર્થ સ્ટાર તરફ જ રહે ને, કોન્સ્ટન્ટ રહે. અને પેલા તો એ રીતે, હવે તો બધી નવા ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, પેલા એ રીતે દરિયામાં પોતે જ કરતા ને કંપાસમાં. એમ આપણી જેની જિંદગીનો ધ્રુવ કાંટો શું છે? આત્મ શાંતિ છે. તેનું જીવન કદાચ રોગિષ્ટ હો, ગરીબાઈમય હોય તો પણ એ સુંદર છે. કેવું છે? બારમાં કદાચ ગરીબ ભલે લોકો કહેતો હોય, પણ એને એક ધ્યેય નક્કી કર્યું છે કે મારે આ ભવમાં આત્મ શાંતિ મેળવવી છે, આત્મ સુખ મેળવવું છે. એવું ધ્યેય બાંધીને જે જીવન જીવે છે, કદાચ બારમાં પ્રતિકૂળતા હો તો પણ એ જિંદગી સુંદર છે. બાકી આત્માના લક્ષ્ય જીવન જીવતા નથી અને બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષયમાં રહે છે, એ તો શું છે? હાલતા ચાલતા મળદા છે. આપણે જીવન જીવતા નથી, આપણે તો કેવા છે? મરેલા મળદા છે. અષ્ટપાવડમાં એણે આચાર્ય દેવ કહે છે, અજ્ઞાની કેવા છે? હાલતા ચાલતા મળદા છે. અને મુનિરાજ કેવા છે? હાલતા ચાલતા સિદ્ધ છે. આ શરીરનો ભાર ઉપાડીને ફરીએ છે, બાકી શું કરીએ છે? ખરેખર જીવન જ જીવતા નથી. રાગ દ્વેષ મોહ કરીને આત્માના જીવનની તો આપણે હિંસા કરીએ છીએ, આત્માને મારી નાખીએ છીએ. આપણે જૈન છીએ ને, કોઈ હિંસા કરીએ નહીં, હિંસા કરીએ છીએ? તું આત્માનો ખૂની છો, મર્ડર કરે છે. કોનું કરે છે? પોતાના આત્માના શાંતિનું તું ખૂન કરે છો. આવો ચૈતન્ય આત્મા પ્રાપ્ત કરવાની બદલે રાગ દ્વેષમાં મજા માણી રહ્યો છો, તું આત્માનો હિંસક મહાપાપી છો. તો એવું હવે જીવન ન જીવાય. આત્મલક્ષી જીવન, આત્મ પ્રાપ્તિના ધ્યેય જીવન જીવાય, તેનો જ ખરેખર ધન્ય અવતાર છે, તેનો જ ધન્ય જીવન છે. તો એવું જીવનનો અવસર આપણને પ્રાપ્ત થયો છે, જ્ઞાનીઓના પ્રતાપે તત્વ મેળ્યું છે, એની ભાવના કરી કરીને આ ચાર ગતિના દુઃખથી રહિત આપણે થવું જોઈએ. હવે 14મી ગાથા. ઓલા 13માં તો મનુષ્યપણામાં જ્યાં અવતાર થાય છે, ગર્ભમાં આવે છે, કેવા દુઃખ છે એનું, પછી જન્મ થયા પછી કેવા દુઃખ છે તેનું આમાં હવે 14મી ગાથામાં વર્ણન કરે છે. બાલપને મે જ્ઞાનન લહ્યો, તરુણ સમય તરુણી રત રહ્યો, અર્ધ મૃતક સમ બુઢાપનો, કૈસે રૂપ લખે આપનો. તેનો અન્વયાર્થ, મનુષ્ય ગતિમાં જીવ બાળપણામાં જ્ઞાન પામ્યો નહીં, બચપન ખેલ મેં ખોયા, જુવાની સ્ત્રી મેં મોયા, બુઢાપા દેખ કે રોયા. સામાન્ય જીવન તો એવું જ જતું હોય, બાળપણ હોય છે 10-15 વર્ષ સુધી તો રમતમાં ને એમાં જ જીવન જાણતું હોય છે, કાંઈ ખ્યાલ આવતો નથી. મોટો થાય તો જવાબદારી બધી વધતી હોય, ધંધા પાણી ભણવું કરવું, એમાં આખું જીવન ચાલ્યું જાય છે. મોટી ઉંમર થાય, ઘડપણ થાય, બધી આયુષ્ય નજીક આવે ત્યાં ઇન્દ્રિયો બધી શિથિલ થઈ જાય, પછી કે હવે આત્મા મને યાદ આવતો નથી, સમજાતું નથી. પણ શું થાય, જેવા બી વાવા એવા ઉગશે. આખી જિંદગી મમતાના બી વાવ્યા હોય તો પછી એનું ફળ શું આવે? એમ બુઢાપણામાં પછી ઘણું થાય, ઘણી તૃષ્ણા તો અંદરમાં હોય પણ બહારમાં કાર્ય થાય નહીં, કસાય ચડતો જાય. કારણ કે પહેલું શું હોય છે, પાવરથી જિંદગીમાં રહ્યો હોય, પોતાની અધિકાર, હું જેમ કહું એમ જ બધું જગતમાં ચાલવું જોઈએ. બટ ઘડપણ આવે, પોતાની ઈચ્છા મુજબ થાય ને તો શું થાય, કસાય ફાટી નીકળે છે. કારણ કે જે ભર્યું હોય એ નીકળે કે નહીં? અંદરમાં જિંદગી સુધી, આખી જિંદગી સુધી કસાય પોઈસો હોય કે હું કહું એમ જ જગતમાં, ઘરમાં દુકાનમાં બધે વ્યવસ્થા કરતા પણ હું પોઈસું હોય, તો એવી દશા આવે છે. તો બાળપણામાં જ્ઞાન પામ્યો નહીં અને જુવાનીમાં જુવાન સ્ત્રીમાં લીન રહ્યો, પાંચ ઇન્દ્રિયના વિષયમાં પાપમાં લીન રહ્યો અને ઘડપણ અધમું જેવું રહ્યું. ઘડપણ આવે છે, આંખેથી દેખાય નહીં, કાનેથી સંભળાય નહીં, જીન મંદિર સુધી જવું હોય તો જઈ શકાય નહીં, એવી સ્થિતિ આવે. ઘરમાં રહેવું પડે, સ્વાધ્યાય કરવાની ટેવ પાડી હોય, આત્માના સમજણની વિચારની ટેવ પાડી હોય, તો આવી દશામાં પણ ઘરમાં રહીને પોતાનું ચિંતન ચાલી શકે. પણ એવી ટેવ તો પાડી ન હોય. અને આવી દશા આવે, ઘણી વાર થાય ને, બીમાર પડીએ, બે પાંચ દી ઘરમાં રહેવું પડે તો શું પણ થાય છે, કંટાળા આવે ને, આકરું લાગે, બહુ દિવસ કાઢતા દિવસ ગણવા પડે, કલાક ગણવી પડે, આ ટાઈમ નથી જતો. પણ તે વખતે પણ આપણો ઉપયોગ સ્વાધ્યાયમાં ચિંતનના મનનમાં લગાડ્યો હોય, એવી ટેવ પાડી હોય, એવી હેબિટ પાડી હોય તો શું થાય છે, એને તો ઉલટાનું એમ થાય, ચલો ચાર દિવસ મને નિવૃત્તિ મળી, બીમાર ન પડ્યો તો ક્યાંય ઓફિસ અને ધંધામાં ક્યાંય ગયો હોત, ચલો આ બાને પણ મને ઘરે સ્વાધ્યાય કરવાનો તો મળે. પણ એવી ટેવ પાડી હશે તો એવું જીવન થશે. જિંદગીમાં એવી ટેવ ન પાડી હોય તો આકુરતા ને દુઃખ સિવાય, અને આકુરતા દુઃખ કરીને શું છે, ત્યાં રહેવાનું, એ તો રહેવું જ પડશે. તો જીવનમાં હજી પણ આપણી પાસે ચાન્સ છે, અવસર છે, તક છે, જીવનને હજી બદલાવી શકાય છે. હજી મોડું નથી થયું. બાય જીવન પર તરફના પાપના વિષયમાં જતા જીવનને હજી પાછું વાળી શકાય છે. હજી પણ આપણને ચાન્સ છે કે આપણું જીવન ધર્મ તરફ આત્મમય, ખરેખર એનું જીવન આત્મમય થઈ જવું જોઈએ. મારે જિંદગીમાં આત્મા સિવાય બીજું કાંઈ જોતું નથી એવું એણે નિર્ણય કરીને પ્રયત્ન કરવો જોઈએ. તો બુઢા ઘડપણમાં અધમુજા જેવું જીવન થઈ જાય છે. આવી હાલતમાં કેવી રીતે જીવ પોતાનું સ્વરૂપ લખે, એટલે કે વિચારે. નાનપણ તો રમતમાં ખોયું, યુવાન અવસ્થા થાય એટલે રાગમાં ગયો આખો સમય, અને ઘડપણ આવ્યું તો એને આત્માની વાત કાંઈ સમજતી નથી. ઘણીવાર કેટલી તૃષ્ણા હોય, કોઈ બીમાર પડ્યા હોય, આપણા સગા સંબંધી હોય, આપણે સારી ભાવનાથી જઈને એને કંઈક તત્વની વાત કહીએ તો શું કે, અત્યારના આત્મા બાત્મા યાદ ને, મને અહીંયા બહુ દુઃખે છે. જો આખી જિંદગીમાં એટલી વાત સાંભળવાની પણ તૈયારી નથી હજી. કોઈ સારી ભાવનાથી કહેવા જતો, ભાઈ આવી શરીરમાં રોગ આવે છે તો શાંતિ રાખવી, ધીરજ રાખવી, ક્ષમતા રાખવી, એવી સારી ભાવના. પણ એને શું થાય છે, મમતા મમતા મમતામાં શરીરની એકત્વ બુદ્ધિમાં આખું જીવન ગાળ્યું, તે વાત પણ સાંભળવાની તૈયારી ગમતી હોતી નથી, એવી ન રૂચે. ઘરમાં એવો કોઈ પ્રસંગ થયો હોય તો વૈરાગ્યની કોઈ વાત કરવા જાય, મોટી મોટી વાત તમે રહેવા દો. અરે આવું જીવન આપણું થઈ ગયું કે તત્વની વાત, વૈરાગ્યની વાત સાંભળવા પણ આપણે તૈયાર ન થઈ, આપણું આવું જીવન આટલે હદ સુધી નીચે ગયું. તો એવું જીવન થવા પહેલા આપણે આપણા તત્વજ્ઞાનના આધારે સાચું જીવન જીવાશે. બાકી બીજું ગમે તે કરશે, એને કોઈ ટકી શકવાનું નથી. ગમે તેવું પોતે માની લે, પણ એક અનુકૂળતા કે પ્રતિકૂળતાનું એક સાયક્લોન જેને કહે ને, બહુ સરસ મજાનું ઝાડ કે એવું બધું કર્યું હોય પણ એના રૂટ ઊંડે સુધી ન ગયા હોય, એક સાયક્લોન આવે તો શું થાય છે, ઝાડ બધા પડી જાય છે, ઉડી જાય છે. એમ અહીંયા સંસ્કાર ઊંડા નાખ્યા નથી, તત્વનું સિંચન કર્યું નથી, એક પ્રતિકૂળતા આવશે, બધું જ ક્યાંય ચાલ્યું જવાનું છે. ઓલું જે હોય છે, આપણે ફળિયા હોય છે ને ગુજરાત કલામાં, તો ફળિયું હોય એમાં પાણી નાખે, એ પાણી નાખ્યું હોય પણ સામે સૂરજ છે તો શું થાય છે, પાણી કેટલો વખત રહે. કમ્પાઉન્ડની અંદર પાણી નાખ્યું હોય પણ સૂરજ ફૂલ સન એના પ્રકાશથી હોય તો થોડી વારમાં સુકાઈ જાય છે, ઉડી જાય છે. એ પાણી જો અંદર ઉતરું હશે તો કૂવો ખોદે છે તો પાણી અંદરમાંથી આવે છે, ઉપર ઉપરનું પાણી સુકાતા વાર નહીં લાગે. એમ આપણે આ સંસ્કાર નાખ્યા છીએ બધા કેવા છે, ઉપર ઉપરના છે. હમણાં એક પ્રતિકૂળતા અનુકૂળતા કાંઈક આવ્યું, એ સંસ્કાર ક્યાંય ઉડ્યા વગર ખબર નહીં પડે. ઊંડા નાખવા જોઈએ કે જે તળમાં પાણી, જેને ગુજરાતીમાં શું કહીએ, તળમાં પાણી હોય ને તો કૂવામાં ખોદે તો મળે, બાકી તળમાં પાણી ન હોય તો સુકાયા વગર, અને તળમાં પાણી હોય તો કોન્સ્ટન્ટ એનો ફ્લો ચાલુ. એમ અહીંયા તળ સુધી, ઊંડાણ સુધી સંસ્કાર એના રહેવા જોઈએ. કે આ ભવ શું આવતા ભવ સુધી પણ એ સુકાય નહીં એવી તૈયારી કરવી પડે. આ ઉપર ઉપરના સંસ્કારથી કાંઈ કામ થાય એવું નથી. તો અહીંયા કહે છે આ મનુષ્યપણામાં બચપણ તો આપણું ગયું. આપણે આપણી વાત કરીએ, બીજાની શું કરીએ, રમતમાં ને એમાં ભણવામાં ને એમાં આખું જિંદગી બચપણની તો ગઈ. અત્યારના આપણા જીવનમાં રિસ્પોન્સિબિલિટી જવાબદારીઓ વધતી જાય. ધંધાની હોય તો ધંધાની, ઘરની ગ્રસ્તની હોય તો ગ્રસ્તપણાની જવાબદારી વધતી જાય છે. એમાંથી ટાઈમ કાઢીને આપણું કરવાનું રહ્યું, નહીં તો આમને આમ દિવસ ટાઈમ કોના માટે વેઇટ કરે. બારમાં આવે ને ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર. મોટા થાય તો શું થાય છે, રમતમાં ભણવામાં ને એમાં જાય છે. ખરેખર વિચાર કરીને તો નાનપણમાં પણ સંસ્કાર કેવા હોય છે. પહેલાના જમાનામાં તો ગુરદેશી સતી અંશિયાનું નાટકની વાત કરતા ને, કે નાનો છોકરો ઘોડિયામાં ઝુલાવતા હોય તો પણ કેવા શબ્દો વાપરે, બેટા તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિર્વિકલ્પ છો, તું ઉદાસીન છો, કેવા વાત કરે. અને અત્યારના તો શું છે, ડિસ્કોની કેસેટ મીઠા વગર તો ઊંઘ ના આવે એવા સંસ્કાર છે. શું છે આ સંસ્કારની વાત છે, ખરેખર વિચારવાની વાત છે. પહેલાના જમાનામાં નાનપણથી આવા સંસ્કાર કે તું શુદ્ધ છો, જ્ઞાનનો પિંડ બુદ્ધ છો, નિર્વિકલ્પ તું અખંડ છો, અભેદ છો, તું ઉદાસીન છો. અરે એવા સંસ્કાર, એવા કાને વાત તો પડે. કાને વાત પડી હશે તો ક્યારેક વિચારમાં આવશે. આ તો હજી કાને જ વાત ન પડે તો વિચારવામાં ને સંસ્કારની વાત તો ક્યાંને ક્યાંય દૂર. પોષણ પણ એના તરફ, વડીલો તરફથી શું મળતું હોય છે, કસાઈનું તીવ્રતાનું એવું જ પોષણ મળતું હોય. નાનપણમાં શું હોય છે, રમકડા ટોયઝ રમવાના, એમાં પણ શું આ મારું ઘર આ તારું ઘર એવા જ સંસ્કાર જો નાનપણથી એવા થાય છે ને. એમની જગ્યાએ બાળપણમાં એવા સંસ્કાર કેમ ન મળે કે હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી હું જાણું છું, શરીર અજીવ છે તેનામાં જ્ઞાન નથી. આ સંસ્કાર હોવા જ, આ જૈનપણાના સંસ્કાર છે. દુનિયા શું કરે છે, દુનિયામાં કેવું ચાલે છે એમની આપણી જવાબદારી. જેમ બાળકને કોઈ ભણાવે ગણાવે સેટઅપ કરે એમની સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એમ કોઈ ધાર્મિક સંસ્કાર દેવાની કોઈ જવાબદારી નથી. ખરેખર એને સાચું સુખ મળે એવો રસ્તો દેખાડવો એ ખરેખર જવાબદારી હોવી. પછી એની યોગ્યતા કેટલું પામે ન પામે એને, પણ આ તો એને ચાન્સ તો હોય. જેમ છોકરાને સારી રીતે સ્કૂલમાં કે બરી રીતે ભણાવે, કેટલું ભણે એના ઉપર કેટલું ગ્રાફ્સ કરે, પણ એને ચાન્સ આપીએ છીએ કે ને. એમ તત્વના ધર્મના જ્ઞાનના સંસ્કાર એના જીવનમાં બચપણથી પડે. અને તો છે ને કે જેમ નાનું ઓલું પ્લાન્ટ હોય વેલ હોય એને જે તરફ વાળીએ તરફ, કે પછી મોટું સ્ટીમ થયા પછી એને વાળે, ઝાડ થયા પછી શું વાળ, એમ બચપણમાં નાનપણના જેવા સંસ્કાર હશે એવા સંસ્કાર તેને જીવન પર્યંત કામ કરશે. જીવન પર્યંત એનો એક ખરેખર એક દ્રષ્ટાંત બનેલો છે. એક નાનો છોકરો હતો, નાનપણથી પોતે મોટો થોડોક સમજણો થયો ચોરી કરવાની ટેવ, નાનપણથી થોડી થોડી. સ્કૂલમાં જાય તો બીજો કલીગ સાથે સ્ટુડન્ટો એની રબર લઈ આવ, પેન્સિલ લઈ આવ, એના મધરને દેખાડે કે હું આજ લઈ આવો. મધર એને અટકાવતા નહોતા, એના મધર અટકાવે નહીં, જસ્ટ લેટ ગો લાઇટલી લેટ. એ ધીરે ધીરે વધતા એની હેબિટ કેવી વધી, મોટી ચોરી કરવાની હેબિટ વધી. રિયલી હી બીકમ એ થીફ, મોટો ચોર બન્યો. એકવાર ચોરી કરવા ગયો, એમાં થોડુંક કોઈ જાગી ગયા તો એનો મર્ડર કરી નાખ્યો. એ પકડાણો, એને પનિશમેન્ટ ફાંસીનું મળ્યું. આ રિયલી બનેલી હકીકત છે. હવે જ્યારે લાસ્ટ એની વિસ પૂછે ને, જ્યારે એની ફાંસી દે, ત્યારે એણે શું કર્યું કે મારા મધરને મળવું છે. એને શું લાસ્ટ વિશ કરી, મધર. મધરમાં જ્યારે નજીક આવે છે જોરથી એને એક લાફો મારે છે કે તે જો મને નાનપણથી અટકાવ્યું હોત તો હું આ સ્ટેજ સુધી. આપણે તો શું કેવું સંસ્કારની વાત કરવી છે એમાં, એ જે બન્યું એમાં કે જો નાનપણથી એને એવા સંસ્કાર અટકાવ્યા હોત ચોરી કરવાના,
તો આ સ્ટેજ સુધી એમ આપણી પણ જવાબ કે આપણે પણ આપણા જીવનમાં એ સંસ્કાર લઈએ અને બાળકોમાં પણ તત્વના, સત્યના, જૈન ધર્મના સંસ્કાર એને અપાય. આપણી એક જેમ બહારની ફરજ છે તેમ આવું પણ હોવું જોઈએ. જીવનમાં સંસ્કાર નથી તો એનું જીવન પછી મોટી ઉંમરે કરીએ કરવા ધારે બહુ મુશ્કેલ છે. ન થઈ શકે એવું પણ નથી, પણ કરવું બહુ મુશ્કેલ છે. તો મનુષ્ય ગતિમાં આ જીવ બાલ્ય અવસ્થામાં વિશેષ જ્ઞાન પણ ન પામ્યો, જુવાનીમાં જ્ઞાન તો પામ્યો પણ સ્ત્રીના મોહ વિષય ભોગમાં ભૂલી ગયો. મોટો થયો જ્ઞાન તો વધ્યું પણ જ્ઞાનનો ઉપયોગ પાંચ ઇન્દ્રિયના પાપમાં ને એમાં વિશેષ એનો ઉપયોગ કર્યો તો પણ આત્માનું એ પામ્યો નહીં. અને ઘડપણમાં ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા મરણ પર્યંત પહોંચે તેવો રોગ લાગુ પડ્યો કે જેથી અધમુવા જેવો પડ્યો. પેરાલિસિસ થઈ ગયું હોય, આવું થઈ ગયું હોય કે મૂવ પણ પથારીમાં ન કરી શકે, કેટલી આકૃતા એને થતી હોય છે. શા માટે આવી થાય છે? આત્માથી હું શરીર આત્માથી જુદું છે, હું આત્મા જ્ઞાનમય શરીર જડ જુદું છે એવો ભેદ જ્ઞાનનો તો ક્યારેય એણે પ્રયાસ કર્યો ન હોય, ચિંતન કર્યું ન હોય, ટેવ પાડી ન હોય. તો શરીરમાં રોગ આવે પડારે પથારીમાં આકૃતાનો પાર રહેતો નથી. ઘણીવાર કેટલા સુધી એને દુઃખ પહોંચે છે? આપણે બધા કસાઈ છોડીએ છીએ કે નથી છોડતા? નથી છોડતા. કસાઈ છોડતા આવડે છે કે નહીં આપણને? કેમ આવડતું નથી કસાઈ છોડતા? એક કસાઈને છોડીને બીજો લઈએ છીએ. આપણને એટલું કોઈએ અપમાન કર્યું હોય કેટલું દુઃખ લાગે છે, સુસાઇડ કરી નાખું ત્યાં સુધી. જો ઓલા કસાઈ, એક કસાઈને છોડીને બીજા કસાઈ સામે કેટલી તીવ્રતા લાગે છે. કોઈ સામે ગમે તેવો શરીરમાં રોગ આવ્યો, અનબેરેબલ પેન હોય તો ઘણા કરે છે ને, એટેમ્પ કરે છે ને સુસાઇડ. શું કરે છે? એક છોડીએ છીએ પણ બીજા કસાઈને ઉત્પન્ન કરીએ છીએ. એવું કરતા નથી કે કસાઈ છોડીએ પણ કસાઈ નવો ગ્રહણ ન કરીએ, એવું તો કરતા નથી. ક્રોધને છોડીને માન લઈએ, માનને છોડીને માયા કહીએ. કોઈ બહુ ગુસ્સો કરતા હોય એને કોઈ કે ભાઈ અત્યારના ગુસ્સો કરવામાં તમારું નામ ખરાબ દેખાશે, તરત જ ડાઉન કરે. માન અધિક થાય છે તો ગુસ્સો ડાઉન કરે છે ને. તો એક કસાઈ નહીં, એને શું કહીએ, એક ડેવિલને ઊભો કરીને બીજો છોડે છે, પણ વિતરાગ ભાવ કરીને ક્યારેય કસાઈ છોડતો નથી. તો આ શરીરની માનની કેટલી એને અધિકાર રહે છે કે સુસાઇડ કરીને આ શરીર છોડીને પણ મારે સુખી થવું છે. એની પાછળનો હેતુ શું છે? સુખી થવું છે ને. એ ખોટો વે છે. ત્યાં શું કાંઈ તારો આયુષ પૂરું થશે એટલે બધા દુઃખનો એન્ડ આવી જવાનો છે? પણ આ જીવને એવો પણ વિવેક વિચાર આવતો નથી. તો અધમુવા જેવો થઈને પડ્યો રહે છે. આવી હાલતમાં આ પ્રાણી, આ જીવ, આ મનુષ્ય ત્રણેય અવસ્થામાં, ત્રણેય એટલે બાળક અવસ્થામાં, યુવાન અવસ્થા ને વૃદ્ધ અવસ્થામાં આત્મ સ્વરૂપનું દર્શન, આત્માનું સમ્યક જ્ઞાન, આત્માની સમ્યક શ્રદ્ધા એ ઓળખી શકતો નથી, આત્માને તે પામી શકતો નથી. કોઈને કોઈમાં અટવાયેલો પડ્યો રહે છે. બચપણમાં જ્ઞાન જ નહોતું, રમત ગમતમાં ગયું, મોટો થયો કંઈક સમજણ જ્ઞાન આવી તો એ જ્ઞાનને બીજે વાળ્યું, રાગમાં ને એમાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અટવાઈ રહ્યો. મોટી ઉંમર ઘડપણ થાય છે, જ્ઞાન ઓછું થઈ જાય છે, ઇન્દ્રિયો મોડી પડી જાય છે, શરીર આદિમાં કાંઈ રહેતું નથી, તો એવી જગ્યાએ આકૃતામાં પડ્યો રહે છે. તો આ રીતે ત્રણેય અવસ્થામાં એને આત્માનું સાચું સુખ એને પ્રાપ્ત થતું નથી. હવે આ ત્રણ ગતિ પછી ચોથી દેવગતિના શું લખે છે? દેવગતિમાં ભવંત્રિકનું શું લખ્યું છે? સુખ લખ્યું છે ને, બરોબર છે? પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ને કોઈ? દેવગતિમાં ભવંત્રિકનું દુઃખ, કે મનુષ્યમાં તો દુઃખ પામ્યો, હવે છેલ્લી ગતિ દેવગતિમાં પણ એ દુઃખ કેવું પામે છે તેનું વર્ણન કરે છે. કભી અકામની જ રાખે ભવન ત્રિક મે સુરતન ધરે વિષય ચાહ દાવા નલ દહ્યો मरत विलाप करत दुख सहो, एनो अन्वयार्थ आ जीवे थ्रू आउट आ जीवनी बात करे छे। बीजानी सामू हवे जोवानू नथी, पोते शू कर्यु शू करे छे अने शू थवानू छे। चार गतिमा केवा दुख भोगवा, वर्तमान में केवा भोगवे छे, अने आवीने आवी रीते जो पुण्य पाप करतो रह्यो तो केवा दुख मळशे तेनी वात अहीं करे छे। कि आ जीवे कोई वक्त कई हमेशा मनुष्य मरीने देव में जाए एवो कोई नियम नथी। कोईक वक्त क्यारेक शुभ परिणाम कर्या, थोड़ाक पुण्य कर्या, कोईक वक्त अकाम निजरा। अकाम निजरा एटले निजराना बे प्रकार छे, सकाम निजरा अने अकाम निजरा। सकाम एटले स एटले सहित, अने काम एटले पुरुषार्थ। पुरुषार्थ सहित तेनुं नाम सकाम निजरा, अने अकाम एटले पुरुषार्थ वगरनी निजरा। जेवी रीते घणीवार एवुं बनतुं होय छे, बहु भूख लागी होय अथवा गमे काम पिक्चर जोवा जाय, गमे एवुं काम होय, એમાં કાંઈક ઘરે કામ આવી ગયું, ગમે ત્યાં હેલ્ડઅપ થઈ ગયો, તો શું થાય છે? પિક્ચર જોવા નથી જતો, તો શું થયું? એટલું પાપ ઘટ્યું એનું, તો એનું નામ શું કહેવાય છે? અકામ નિજા। પાપ કરવાનું હતું એ નથી કરતો, બાકી એને ઈચ્છાથી નથી કર્યો, કોઈ પણ કામસર નથી જતો કરતો। દુકાનમાં કામ આવી પડ્યું તો બીજે કાંઈક કામ કરવા જવાનું હતું, કાંઈ વધારે વિશેષ પાપનું, તો એ નથી કરતો, તો તેનું નામ અકામ નિજરા કહેવામાં આવે છે। ઈચ્છાથી નહીં, પુરુષાર્થથી નહીં, પણ એવું છે જે થઈ જાય છે તો તેને અકામ નિજરા એટલે કે પુણ્યનું કારણ છે। આત્માનો અનુભવ કરીને પુરુષાર્થથી કરે તેનું નામ તો સકામ નિજરા કહેવાય, અને એનાથી તો કર્મો નાશ પામે। આનાથી શું થાય છે? અકામ નિજરાથી પુણ્ય બંધાય છે। કોઈ પણ એવા કારણસર એને આવું કાર્ય થતું હોય છે, કોઈ પણ સામાન્ય જીવ જતો હોય, કાંઈક દયાનું એવું કાંઈક સેજે એને કામ થઈ જાય છે, તો તેને અકામ નિજરા કહેવામાં આવે છે। તો કોઈ વખત અકામ નિજરા કરી મનુષ્યપણામાં તો મૈરા પછી એ દેવમાં જાય છે। દેવમાં કઈ ત્રણ પ્રકાર કીધા છે? આમાં દેવ ચાર પ્રકારના હોય, ભવનવ્યાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક। એમાં પહેલાં ત્રણની વાત કરે છે કે મનુષ્યમાં ક્યારેક અકામ નિજરા કરી, ક્યારેક પૂન કર્યું તો એ ક્યાં ઉત્પન્ન થાય છે? કાં તો ભવનવાસીમાં, ક્યાં તો વંતર, અને ક્યાં તો જ્યોતિષમાં। એનો અર્થ આપણે લેશું, ભવનવાસી એટલે આપણે નરકમાં જે વાત કરી હતી ને અસુર કુમારના દેવ, તેનું નામ ભવનવાસી કહેવામાં આવે છે। નરકમાં જે એકબીજાને લડાવે છે ને કરાવે છે એવું જે કામ કરે તેનું નામ ભવનવ્યાસ। વ્યંતર એટલે ભૂત પિચાસ આદિ જે હોય છે તેને વ્યંતર કહેવામાં આવે છે। કોઈ કે એવું હોય કે ન હોય કે છે એવા છે, પણ સામાન્ય લોકો જે રીતે વાત કરતા હોય છે કે અમારે આ આવ્યું ના કર્યું, એ બધું ખોટું હોય છે। જનરલી એ લોકો આવતા નથી, એ લોકોનું કામ શું હોય? કુતૂહલતા કરે, એકબીજાને લડાવે કરે, અથવા પોતાના કોઈક પૂર્વના મિત્ર હોય તો એને ઇનડાયરેક્ટ હેલ્પ કરે, કોઈનો પૂર્વનો વિરોધી હોય તો એને દુઃખ આપે, એવી કુતૂહલતા કરવાવાળા દેવો હોય છે, તેને વ્યંતર કહેવામાં આવે છે। હલકી જાતિના દેવ એ આપણા કરતાં પણ દુઃખી છે, એને પગે લાગવું કે એની માનતા માનવી કે કંઈક કરી દે, પણ આપણને હેરાન કરે તો શું કરવું? કોઈ હેરાન કરવા આવ્યું તો શું કરવું? તારી મનની મક્કમતા હશે તો તને કોઈ હેરાન કરશે નહીં, તારી જ પોતાની મક્કમતા ન હોય ને પાપનો ઉદય હશે તો હેરાન કરશે, પણ પોતામાં એટલી દ્રઢતા હોવી જોઈએ કે મને હું દેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ઠી સિવાય મારું મસ્તક કોઈને નમશે નહીં, હું કોનો ભક્ત છું? વિતરાગનો છું, કોઈ રાગીનો હું ભક્ત નથી। કોઈ કદાચ આવીને મારો પાપનો ઉદય હશે તો મને કોઈ બચાવશે નહીં, અને મારો પુણ્યનો ઉદય હશે તો મને કોઈ નુકસાન કરશે નહીં, તો મારે શું કામ કોઈને માનવું? મારો પાપનો ઉદય હશે ને દસ જગ્યાએ માનતા માનવા જાય તો પણ મારું ભલું થવાનું, જે પ્રતિકૂળતાનો ઉદય આવશે આવવાનો જ છે। પણ હવે તો જૈનમાં પણ બધું ચાલે છે ને, પાર્થનાથ ભગવાન પણ કેવા કહેવાય? ચિંતામણી કહેવાય, ભગવાન વિઘ્નહર કહેવાય. તો કેમ, બીજા ભગવાન નકામા છે, ખાલી પાર્શ્વનાથ ભગવાન કામના છે? કેટલા પ્રકાર આપણે ભગવાનમાં પણ ભેદ જોતા હોય. ભગવાન સર્વજ્ઞ વિતરાગ આપણને દેખાતા નથી, આપણને કેવા કહેવાય, પાર્શ્વનાથ ભગવાન શું કરે નથી ખબર કાંઈ, અહીંયા બધું ઓછું હશે કદાચ. પાર્શ્વનાથ સારું એટલું હોય તો, પાર્શ્વનાથ ભગવાન પરચો પૂરે, શાંતિનાથ ભગવાન શાંતિ કરે. અરે ક્યાં આવા બધા અર્થ લઈ આવ્યો? બધા 24 ભગવાન નહીં, અનંતા જે કોઈ અરિયંત પરમાત્મા સિદ્ધ પરમાત્મા છે એ કેવા છે? સર્વજ્ઞને વિતરાગ છે. હું એમને એ રીતે જોઉં છું. મારું ભલું કરે ને કોઈ નુકસાન કરે એવી વાત તો રાગી છો તું, તું ભગવાન વિતરાગીને પૂછતો નથી. તો આપણને એટલી તો મનની મક્કમતા હોય તો આ કોઈ આપણી પાસે આવી શકે એમ જ નથી. ટાઈમ થઈ ગયો છે, એનો વિસ્તાર હવે આપણે આગળ.